એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે એક એવી કૃતિની ગલીઓમાં ઊંડા ઉતરવાના છીએ જે સૌંદર્ય અને વિનાશની એકદમ ધાર પર ચાલતી હોય એવું લાગે. હું વાત કરી રહી છું યુકિયો મિશિમાની પ્રખ્યાત નવલકથા ધ ટેમ્પલ ઓફ ધ ગોલ્ડન પવેલિયન, જાપાનીમાં કહીએ તો કિન્કાકુજી. ખરેખર આ એવી કૃતિ છે જેણે ફક્ત જાપાનને જ નહીં પણ દુનિયાભરના વાચકોને એમ કહીએ કે હચમચાવી દીધા હતા.
બિલકુલ, અને લેખક પોતે યુકિયો મિશિમા શું વ્યક્તિત્વ! અત્યંત જટિલ અને એટલા જ પ્રભાવશાળી. 1925માં જન્મ્યા અને પછી 1970માં પેલી પરંપરાગત રીતે શું કહેવાય, સેપ્પુકુ દ્વારા આત્મહત્યા. એમનું જીવન અને મૃત્યુ બંને ખૂબ નાટકીય રહ્યા. અને એ લખતા હતા એ સમય પણ જુઓ, બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું હતું, જાપાન પરંપરા અને પશ્ચિમી આધુનિકતાના મોટા સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યું હતું. આ જે તણાવ છે ને, એ એમના લખાણમાં દરેક શબ્દમાં વર્તાય છે.
ખરું કહ્યું, એમની શૈલી પણ એવી જ છે ને, મનોવૈજ્ઞાનિક ઊંડાણ અને સાથે પેલું દાર્શનિક ચિંતન, અદ્ભુત સમન્વય છે. કિન્કાકુજી 1956માં પ્રકાશિત થઈ અને એની પાછળ એક વાસ્તવિક ઘટના હતી, ખરું ને? કોઈ ચોંકાવનારી ઘટના.
હા હા, બરાબર. 1950માં ક્યોટોનો પેલું વિશ્વ પ્રસિદ્ધ સુવર્ણ મંડપ એટલે કે કિન્કાકુજી મંદિર, એને એક યુવાન બૌદ્ધ ભિક્ષુએ આગ લગાડી દીધી હતી. ખબર છે, આ ઘટનાથી આખા દેશમાં ખળભળાટ મચી ગયો હતો. મિશિમાએ આ વાસ્તવિક ઘટનાનું એમ કે બીજ લીધું અને પછી એને પોતાની કલ્પના અને પોતાના દર્શનથી એક અસાધારણ નવલકથામાં રૂપાંતરિત કર્યું. એટલે આ માત્ર ઘટનાનું વર્ણન નથી, પણ એ કૃત્ય પાછળ જે મનોવૈજ્ઞાનિક ગૂંચ છે ને, એનું ઊંડાણપૂર્વકનું અન્વેષણ છે.
એટલે જ કદાચ આ કૃતિ આજે પણ એટલી પ્રસ્તુત લાગે છે, નહીં? એટલી વિચાર પ્રેરક. તો આજે આપણે આ નવલકથાના હાર્દ સુધી પહોંચવાનો પ્રયાસ કરીશું. એની વાર્તા શું છે, પાત્રોની આંતરિક સફર કેવી છે, અને પેલું સૌંદર્ય, વળગણ, એકલતા જેવા જે મુખ્ય વિચારો છે એને સમજવાની કોશિશ કરીશું. તો ચાલો આ સુવર્ણ મંદિરના રહસ્યમય દરવાજા ખોલીએ.
ચોક્કસ. તો વાર્તાનો નાયક અને કથાકાર છે મિઝોગુચી. વાર્તા એના બાળપણની યાદોથી શરૂ થાય છે. જાપાનના દરિયાકાંઠે આવેલું એક નાનકડું ગામ, ગરીબ પરિવાર. એના પિતા એક સામાન્ય બૌદ્ધ પૂજારી છે, પણ એમના શબ્દોમાં જાણે જાદુ છે. એ મિઝોગુચીના બાળમાનસમાં ક્યોટોના સુવર્ણ મંડપ એટલે કે કિન્કાકુજીના એવા તો અનુપમ અવર્ણનીય સૌંદર્યની છબી કોતરી દે છે, જાણે સાક્ષાત સ્વર્ગનો ટુકડો જ જોઈ લો.
પણ આ સ્વર્ગીર છબી સાથે જ એની વાસ્તવિકતા જોડાયેલી છે, ખરું ને? મતલબ કે એનું ગંભીર તોતડાપણું અને એનો દેખાવ જે અનાકર્ષક ગણાય છે, આ જે શારીરિક મર્યાદાઓ છે એ એને શરૂઆતથી જ એકલતા તરફ, સમાજથી થોડા અળગા રહેવા તરફ ધકેલે છે. જાણે પેલું સૌંદર્યનું આદર્શ ચિત્ર અને પોતાની વાસ્તવિકતા વચ્ચે એક મોટી ખાઈ ન હોય.
બરાબર. અને પછી આવે છે પહેલો મોટો આઘાત, એના પિતાનું મૃત્યુ. હવે મિઝોગુચી સાવ એકલો પડી જાય છે. મનમાં પેલું સૌંદર્યનું અવાસ્તવિક સ્વપ્ન અને પોતાની આ સામાજિક અણઘડતા સાથે એકદમ એકલો. પિતાના ગયા પછી જાણે રક્ષણ જતું રહ્યું હોય એવું.
તો હવે પિતાએ જે સૌંદર્યનું બીજ રોપ્યું હતું એનું શું થશે? એ ક્યાં જશે?
એના પિતાના એક મિત્ર હતા જે ક્યોટોના એ જ પ્રખ્યાત કિન્કાકુજી મંદિરમાં મુખ્ય પૂજારી એટલે કે સુપિરિયર હતા. તેઓ મિઝોગુચીને શિષ્ય તરીકે સ્વીકારે છે. એટલે મિઝોગુચી એ જ મંદિરમાં પહોંચે છે જેની કલ્પના એના પિતાએ એના મનમાં જીવંત કરી હતી. પણ જેવો એ વાસ્તવિક મંદિર જુએ છે ને,
એની કલ્પના જેવું નથી હોતું એમ. ધારણા અને વાસ્તવિકતાનો મેળ નથી ખાતો.
બિલકુલ. વાસ્તવિક મંદિર જોઈને એ થોડો મૂંઝવાઈ જાય છે, નિરાશ પણ થાય છે. એણે જે કલ્પેલું પેલું ભવ્ય અલૌકિક સૌંદર્ય એ અહીં ક્યાંક ખૂટતું લાગે છે. અને ઉપરથી મંદિરનું જીવન કઠોર છે, એની સાથે તાલમેલ બેસાડવામાં એને બહુ મુશ્કેલી પડે છે. એનું તોતડાપણું, એનો દેખાવ, આ બધું બીજા શિષ્યો માટે મજાકનો વિષય બની જાય છે. એની એકલતા અહીં ઓર ઘેરી બને છે.
અચ્છા, એટલે મંદિર જે ખરેખર તો સૌંદર્યનું પ્રતીક હોવું જોઈએ, તે હવે એના માટે એક નવા સંઘર્ષનો, એક નવી મૂંઝવણનું કેન્દ્ર બની રહ્યું છે. અને ત્યાંના મુખ્ય પૂજારી પેલા સુપિરિયર સાથે એનો સંબંધ કેવો રહે છે?
સુપિરિયર એના આદર્શવાદી પિતા કરતાં સાવ જુદા છે. એકદમ વ્યવહારુ માણસ. યુદ્ધ પછી સમય બદલાયો તો એમણે એની સાથે સમાધાન કરી લીધું છે, જેમ કે ધંધાધારી સોદાઓ કરવા, રાજકીય સંબંધો જાળવવા, આ બધું મંદિરના સંચાલનનો એક ભાગ બની ગયો છે. હવે મિઝોગુચી, જે કદાચ પિતા પાસેથી પેલી આધ્યાત્મિક શુદ્ધતાની ઝંખણા લઈને આવ્યો હતો, એને આ બધી વ્યવહારિકતા અને દુનિયાધારી જોઈને આઘાત લાગે છે. સુપિરિયર પ્રત્યે એના મનમાં એક પ્રકારનો અણગમો, કહો કે તિરસ્કાર જેવું જન્મે છે.
ઓહ, જાણે બે ધ્રુવ, એક આદર્શમાં રાજતો યુવાન અને બીજો વાસ્તવિકતા સાથે સમાધાન કરીને ચાલતો પ્રૌઢ, અને આ બધાની વચ્ચે આ સંઘર્ષમાં એક ત્રીજું બહુ મહત્વનું પાત્ર પ્રવેશે છે, જે કદાચ મિઝોગુચીના જીવનની દિશા જ બદલી નાખે છે. કાશીવાગી.
હા, કાશીવાગી મિઝોગુચીનો સાથી વિદ્યાર્થી અને આ નવલકથાનો કદાચ સૌથી જટિલ અને શું કહેવાય, અંધકારમય પાત્ર. જન્મથી જ એના બંને પગ ખોડવાળા છે, ક્લબ ફૂટ જેને કહેવાય. પણ કાશીવાગીએ પોતાની આ શારીરિક વિકલાંગતાને જાણે હથિયાર બનાવી લીધું છે. એ અત્યંત બુદ્ધિશાળી છે, વાતો કરવામાં પાવરદો છે, પણ સાથે જ ચાલાક છે અને શૂન્યવાદી, નિહિલિસ્ટિક જેને કહીએ ને, એવો છે. એને જીવનમાં, સૌંદર્યમાં, નૈતિકતામાં કશામાં કોઈ અર્થ નથી દેખાતો.
અને મિઝોગુચી એના તરફ આકર્ષાય છે, કદાચ કારણ કે બંનેમાં ક્યાંક પેલી સમાનતા છે, શારીરિક મર્યાદા અને એના લીધે અનુભવાતી એકલતા.
બરાબર. કાશીવાગી જાણે મિઝોગુચીનો અંધકારમય માર્ગદર્શક, એક ડાર્ક મેન્ટોર બની જાય છે. એ મિઝોગુચીને શીખવે છે કે પોતાની કમજોરીનો ઉપયોગ કરીને દુનિયાને કઈ રીતે મૂર્ખ બનાવી શકાય, સહાનુભૂતિ કઈ રીતે મેળવી શકાય. સૌંદર્ય, પ્રેમ, જીવન, આ બધા વિશે કાશીવાગીના જે નકારાત્મક અને વિનાશક વિચારો છે, તે મિઝોગુચીના મનમાં ઊંડે ને ઊંડે ઉતરતા જાય છે. ખાસ કરીને જે રીતે કાશીવાગી સ્ત્રીઓને પોતાની વાતોમાં ફસાવે છે, પોતાની વિકલાંગતાનો ઉપયોગ કરે છે, તે જોઈને મિઝોગુચીમાં ઈર્ષા અને સાથે સાથે ઘૃણાની એક વિચિત્ર લાગણી જન્મે છે.
આ કાશીવાગી ખરેખર એકદમ અનોખું પાત્ર લાગે છે નહીં? એની વિકલાંગતા, એનો પેલો શૂન્યવાદી દૃષ્ટિકોણ, એ જાણે મિઝોગુચીના પોતાના મનનો જ કોઈ છુપાયેલો વિકૃત પડગો હોય એવું નથી લાગતું? શું એવું બની શકે કે મિઝોગુચી પોતે જ આવા અંધકારને ક્યાંક શોધી રહ્યો હતો અને કાશીવાગી માત્ર એક નિમિત્ત બન્યો?
આ ખૂબ જ રસપ્રદ મુદ્દો ઉઠાવ્યો તમે. શક્ય છે, શક્ય છે કે કાશીવાગી મિઝોગુચીના મનમાં પહેલેથી જ રહેલા નકારાત્મક વિચારોને માત્ર બહાર લાવવાનું, એને ઉદ્દીપિત કરવાનું કામ કરતો હોય. કારણ કે જુઓ, મિઝોગુચી પોતે પણ સામાન્ય માનવીય સંબંધો બાંધવામાં નિષ્ફળ જાય છે. નવલકથામાં એના સ્ત્રીઓ સાથેના કેટલાક પ્રસંગો આવે છે, જેમ કે એકવાર તે એક યુગલની અંગત પળોમાં ખલેલ પહોંચાડે છે, અથવા પછી પેલી યુઈકો નામની એક યુવાન ગેશા સાથેનો સંબંધ બંધાવવાનો પ્રયત્ન થાય છે, પણ એની પોતાની જ માનસિક ગણમથલને કારણે એ સંબંધનો કરુણ અંજામ આવે છે.
આ બધી નિષ્ફળતાઓ શું બતાવે છે, એનું શું મહત્વ છે?
એ સ્પષ્ટપણે દર્શાવે છે કે મિઝોગુચી વાસ્તવિક જીવન સાથે, વાસ્તવિક માણસો સાથે જોડાઈ શકતો નથી. એની દુનિયા એના પોતાના મનમાં, એના વિચારોમાં અને હવે ખાસ કરીને કિનકાકુજી પ્રત્યેના એના વધતા જતા પડગણમાં જ સીમિત થઈ ગઈ છે. એની એકલતા એક એવી દિવાલ બની ગઈ છે જેને ભેદવી મુશ્કેલ છે. તે પોતે જ ક્યાંક કહે છે ને, મને સમજાયું કે મારું તોતળાપણું, બીજું કંઈ નહીં પણ જીવવાની મારી અસમર્થતાનું બાહ્ય પ્રાગટ્ય હતું. જાણે એની અંદરની જે ગાંઠ હતી એ જ બહાર શબ્દો રૂપે પ્રગટ થતી હતી.
અને જેમ જેમ એનો આ આંતરિક સંઘર્ષ વધતો જાય છે, તેમ તેમ પેલું સુવર્ણ મંદિર એના મન પર વધુને વધુ હાવી થતું જાય છે, એમ જ ને?
બિલકુલ. નવલકથાના મધ્યભાગમાં આપણે જોઈએ છીએ કે મિઝોગુચીની માનસિક સ્થિતિ સતત બગડી રહી છે. ગોલ્ડન પેવેલિયન હવે એના માટે ખાલી એક સુંદર ઇમારત નથી રહી, પણ જાણે એક જીવંત અસ્તિત્વ બની ગયું છે. એક એવું અસ્તિત્વ જેના પર શાસન કરે છે, એને નિયંત્રિત કરે છે. એ મંદિરને પ્રેમ કરે છે, એના સૌંદર્યથી અભિભૂત છે, પણ સાથે જેનાથી ડરે છે એની ઈર્ષા કરે છે. તમે કહ્યું એમ, એ જાણે એક સોનાનું પાંજરું બની ગયું છે.
આ વળગણનું મનોવિજ્ઞાન મિશિમાએ ખરેખર અદ્ભુત રીતે પકડ્યો છે. કેવી રીતે કોઈ વસ્તુ પ્રત્યેની અત્યંત પ્રશંસા એક પ્રકારનું બંધન, એક ગૂંગળામણ બની શકે છે. પેલો કોટ મને યાદ આવે છે.
હા, એ જ ગોલ્ડન પેવેલિયનનું સૌંદર્ય એવી વસ્તુ હતી જેની સાથે મારે સતત જીવવું પડતું હતું, જાણે શારીરિક પીડા હોય. આ એક જ વાક્યમાં જાણે આખા સંઘર્ષનો સાર આવી જાય છે. સૌંદર્ય જે આનંદ આપવું જોઈએ એ પીડા બની ગયું છે. કેમ? કારણ કે એ સંપૂર્ણ છે, એ શાશ્વત છે, અને એ મિઝોગુચીની પોતાની અપૂર્ણતા, એની નશ્વરતા, એની જીવન જીવવાની અસમર્થતાને સતત ઉજાગર કરતું રહે છે. મંદિરનું સૌંદર્ય જાણે એની અને બાકીની દુનિયા વચ્ચે, એની અને સામાન્ય જીવન વચ્ચે એક અદૃશ્ય દિવાલ બની ગયું છે.
અને આ પીડામાંથી, આ દિવાલમાંથી છૂટવાનો એને કદાચ એક જ રસ્તો દેખાય છે.
હા, ધીમે ધીમે એના મનમાં એક ભયાવહ, એકદમ વિચલિત કરી દે એવો વિચાર ઘર કરવા લાગે છે કે જ્યાં સુધી આ મંદિર આ સંપૂર્ણ સૌંદર્યનું પ્રતીક અસ્તિત્વ ધરાવે છે ત્યાં સુધી તે ક્યારેય સાચા અર્થમાં જીવી શકશે નહીં, તે ક્યારેય મુક્ત નહીં થઈ શકે. અને આ વિચાર જ એને એના અંતિમ વિનાશક પગલા તરફ દોરી જાય છે. 2 જુલાઈ 1950ની રાત્રે તે કિનકાકુજી મંદિરને આગ લગાડી દે છે.
એ કૃત્ય એના વળગણની પરાકાષ્ઠા તો છે જ, પણ સાથે જ એના માટે કદાચ એ સૌંદર્યના અત્યાચારમાંથી મુક્ત થવાનો એક વિકૃત પ્રયાસ પણ કહી શકાય નહીં. અંતે શું થાય છે?
અંતે એ પકડાઈ જાય છે. સ્વાભાવિક રીતે નવલકથાના અંતે તે જેલમાં છે અને પોતાના કૃત્ય પર વિચાર કરે છે. એનું ભવિષ્ય શું થશે એ અનિશ્ચિત છે. એણે એ જ વસ્તુનો નાશ કરી દીધો જે એના જીવનનો એકમાત્ર આધાર હતી, જેણે એના અસ્તિત્વને ભલે નકારાત્મક રીતે પણ ક્યાંક અર્થ આપ્યો હતો, પણ કદાચ એના મનમાં એક વિચિત્ર પ્રકારની શાંતિ પણ છે.
આ અંત ખરેખર વિચારતા કરી દે એવો છે. એણે મંદિર સળગાવતા પહેલા કે પછી કદાચ એવું વિચાર્યું હશે, પેલું વાક્ય મારે જીવવું હતું, આ એક વાક્ય કેટલું બધું કહી જાય છે. શું વિનાશ દ્વારા જ એને જીવવાનો માર્ગ મળ્યો? શું આત્મવિનાશ જ એના માટે પ્રમાણિક અસ્તિત્વની ચાવી હતી? મિશિમા આપણને આવા બહુ અઘરા, અસ્વસ્થ કરી દે તેવા સવાલો પૂછે છે.
અને અહીં ફરી પાછો પેલો કાશીવાગીનો પ્રભાવ દેખાય છે. કાશીવાગીએ કહેલા વાક્યો જાણે મિઝોગુચીના કૃત્યનું સમર્થન કરતા હોય એવું લાગે. સૌંદર્ય એવી વસ્તુ છે જેનો નાશ થવો જ જોઈએ. તે અસ્તિત્વમાં હતું તે સાબિત કરવાનો આ એકમાત્ર રસ્તો છે. અથવા પેલું બીજું, જે વસ્તુ નાશ પામવાની છે તેનાથી વધુ સુંદર કંઈ નથી. આ વિચારો કેટલા ભયાનક લાગે, પણ મિઝોગુચીના મનોજગતમાં એ જાણે સત્ય બની ગયા હતા.
આખી વાર્તા અને પાત્રોની આ સફર ખરેખર મનને હલાવી દે તેવી છે. ચાલો હવે થોડું આ કૃતિના ગર્ભમાં જે મુખ્ય વિષયો છે અને મિશિમાની લેખન શૈલી છે એના પર ધ્યાન કેન્દ્રિત કરીએ. આટલું બધું જાણ્યા પછી સ્વાભાવિક પ્રશ્ન થાય કે આ બધું ક્યાં ગહન વિચારો તરફ ઇશારો કરે છે? મારા મતે સૌથી પહેલો અને મુખ્ય વિચાર તો સૌંદર્યના સ્વભાવ અને તેની શક્તિનો જ છે.
ચોક્કસ. મિશિમા સૌંદર્યને માત્ર એક સુખદ, આનંદદાયક અનુભૂતિ તરીકે નથી જોતા. એ દર્શાવે છે કે સૌંદર્યમાં એક પ્રચંડ, ક્યારેક ભયાવહ શક્તિ પણ છે. એ પ્રેરણા આપી શકે છે, પણ એ જ સૌંદર્ય વિનાશ પણ મોતરી શકે છે. કિનકાકુજીનું પેલું સંપૂર્ણ, સ્થિર, શાશ્વત સૌંદર્ય મિઝોગુચી માટે અસહ્ય બની જાય છે, કારણ કે એને પોતાની વાસ્તવિકતા, પોતાની અપૂર્ણતાનું સતત ભાન કરાવ્યા કરે છે. જાણે સૌંદર્ય જીવનનો જ ઇનકાર કરતું હોય એવું એને લાગે છે.
હા, અને આ વાર્તાનો સૌથી ચોંકાવનારો વિચાર કદાચ એ જ છે કે મિશિમા સૌંદર્યને, જે સામાન્ય રીતે આપણે સકારાત્મક ગણીએ છીએ, તેને પાત્ર માટે એક વિનાશક, ગુંગળાવનારી શક્તિમાં ફેરવી નાખે છે. બીજો એટલો જ મહત્વનો મુદ્દો છે એકલતા અને સામાજિક અલગતા. મિઝોગુચીની આ એકલતા ખરેખર હૃદય ચીરી નાખે એવી છે.
અને મિશિમા એને માત્ર સંજોગોનું પરિણામ નથી ગણાવતા, પણ જાણે એ એના અસ્તિત્વનો જ એક ભાગ હોય, એના સ્વભાવનો જ હિસ્સો હોય એમ બતાવે છે. એનું તોતળાપણું, એનો દેખાવ, એની માનસિક ગૂંચો, આ બધું એને દુનિયાથી અલગ પાડે છે. અને આ થીમ દ્વારા મિશિમા માનવ જોડાણની જે અનિવાર્યતા છે અને જ્યારે એ જોડાણ ન મળે ત્યારે જે કરુણાંતિકા સર્જાય છે એના પર પ્રકાશ પાડે છે.
અને આ વ્યક્તિગત સંઘર્ષની સાથે સાથે મને લાગે છે કે એક વ્યાપક સાંસ્કૃતિક સંઘર્ષ પણ ચાલી રહ્યો છે, પરંપરાગત અને આધુનિક મૂલ્યો વચ્ચેનો. મંદિર પોતે પરંપરાનું, શાશ્વત સૌંદર્યનું પ્રતીક છે, પણ એની આસપાસની દુનિયા, ખાસ કરીને પેલા સુપિરિયરના પાત્ર દ્વારા યુદ્ધ પછીના જાપાનની બદલાયેલી, વ્યવહારુ અને ક્યારેક સમાધાનકારી વાસ્તવિકતા દર્શાવે છે. શું મંદિરનો નાશ એ પરંપરાના, આધુનિકતા સામેના પરાજયનું પણ પ્રતીક છે? આ પ્રશ્ન મનમાં ઉઠે છે.
બરાબર, આ એક મહત્વનો પ્રશ્ન છે જે નવલકથા ઊભો કરે છે, જેના પર વિચાર કરવો પડે. અને અલબત્ત વળગણનું મનોવિજ્ઞાન તો કેન્દ્રમાં છે જ.
કેવી રીતે પ્રેમ અને પ્રશંસા વિકૃત થઈને વળગણ, ઈર્ષા અને અંતે નફરતમાં પલટાઈ શકે છે એનું આ એક ઉત્કૃષ્ટ, ખૂબ જ ઊંડાણપૂર્વકનું આલેખન છે.
આપણે પ્રામાણિકતા અને આત્મવિનાશની પણ વાત કરી. મિઝોગુચીને એવું લાગે છે કે તે મંદિરના એ ભારેખમ પડછાયામાં ક્યારે પ્રામાણિકપણે જીવી શકશે નહીં, એટલે એના માટે વિનાશ જ સત્ય તરફનો, મુક્તિ તરફનો માર્ગ બની જાય છે. આ વિચાર આપણને નૈતિકતા અને અસ્તિત્વ વિશે બહુ જ ઊંડાણપૂર્વક વિચારવા પ્રેરે છે.
અને છેલ્લે ક્યાંક ને ક્યાંક મને લાગે છે પેલી શૂન્યતાના દર્શનની ઝલક પણ જોવા મળે છે. બૌદ્ધ ધર્મનો શૂન્યનો ખ્યાલ અને કદાચ મિશિમાના પોતાના અસ્તિત્વવાદી વિચારોનું પ્રતિબિંબ અહીં પડે છે. જીવનનો કોઈ નિશ્ચિત અર્થ છે ખરો? સૌંદર્યનું મૂલ્ય શાશ્વત છે કે પછી સાપેક્ષ? કાશીવાગીના પાત્ર દ્વારા અને મિઝોગુચીના અંતિમ કૃત્ય દ્વારા આ પ્રશ્નો ફરી ફરી પડઘાય છે.
આટલા બધા ગહન વિષયોને મિશિમા કઈ રીતે રજૂ કરે છે? એમની કથાશૈલી વિશે શું કહી શકાય? ખાસ કરીને પેલો પ્રથમ પુરુષ કથનનો ઉપયોગ, એનાથી શું અસર થાય છે?
હા, એ બહુ મહત્વનું છે. આખી વાર્તા મિઝોગુચીના દૃષ્ટિકોણથી એના જ શબ્દોમાં કહેવાય છે. આનાથી શું થાય? વાચક સીધો એના મનમાં પ્રવેશે છે. એની સંવેદનાઓ, એના વિચારો, એની ભ્રમણાઓ, બધું જ જાણે આપણે પોતે અનુભવતા હોઈએ એવું લાગે. આ ખૂબ જ શક્તિશાળી તકનીક છે જે અત્યંત અંગત અને તીવ્ર મનોવૈજ્ઞાનિક ચિત્રણ ઊભું કરે છે. પણ એમાં એક જોખમ પણ છે.
શું જોખમ? કે આપણે એના પર કેટલો વિશ્વાસ કરી શકીએ? એ એક અવિશ્વસનીય કથાકાર હોઈ શકે છે, બરાબર ને? તે જે કહે છે તે શું ખરેખર સત્ય છે કે પછી એના વિકૃત થઈ ગયેલા મનની ઉપજ છે? આ શંકા વાર્તાને વધુ જટિલ, વધુ પડકારરૂપ બનાવે છે. એનો જે કબૂલાત જેવો સૂર છે એ ક્યારેક પ્રમાણિક લાગે તો ક્યારેક જાણે પોતાના કૃત્યને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરતો હોય એવું લાગે.
બરાબર કહ્યું. અને મિશિમાએ બીજા સાહિત્યિક શસ્ત્રોનો પણ ખૂબ કુશળતાથી પ્રયોગ કર્યો છે. પ્રતીકવાદ તો એકદમ સ્પષ્ટ છે. ખુદ ગોલ્ડન પવેલિયન જ સૌંદર્ય, પરંપરા, આકાંક્ષા અને સાથે સાથે મનોવૈજ્ઞાનિક કેદનું એમ બહુ બધા સ્તરો ધરાવતું પ્રતીક છે. તળાવમાં પડતું એનું પ્રતિબિંબ પણ મહત્વનું છે, જે વાસ્તવિકતા અને ભ્રમણા વચ્ચેની પેલી ધૂંધળી ભેદરેખા તરફ ઇશારો કરે છે.
એમની છબીઓ પણ કેવી અદ્ભુત છે. મંદિર અને પ્રકૃતિના વર્ણનો એટલા વિગતવાર અને સંવેદનાસભર છે કે સૌંદર્યનો જાણે ભાર અનુભવાય, એવું સૌંદર્ય જે મનમોહક પણ છે અને ક્યાંક દમનકારી પણ લાગે.
અને પરિસ્થિતિની વ્યંગ પણ છૂપી નથી રહેતી. જે સૌંદર્યને તે પૂજે છે, જેની પાછળ પાગલ છે, તે જ અંતે એના વિનાશનું કારણ બને છે. અને પૂર્વાભાસ દ્વારા મિશિમા અંતિમ ઘટના તરફ, એ આગ તરફ સતત ઇશારા કરતા રહે છે. ક્યારેક ચેતનાના પ્રવાહ, સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ જેવી શૈલીનો ઉપયોગ કરીને મિઝોગુચીના ગૂંચવાયેલા, વારંવાર એક જ જગ્યાએ ફરતા વિચારોને પણ પકડવામાં આવ્યા છે.
આ બધું મળીને વાચક પર એક ઊંડી પણ કદાચ થોડી અસ્વસ્થ કરી દે તેવી અસર છોડે છે ને?
ચોક્કસપણે. આ એવી કૃતિ નથી જે વાંચને સહેલાઈથી ભૂલી જવાય. મિઝોગુચીના મનોજગતમાં ઉતરવું એ ખરેખર એક તીવ્ર અને હા, ખલેલ પહોંચાડનારો અનુભવ છે. એની એકલતા, એનું વળગણ, એની હતાશા એ વાચકને પણ ક્યાંક સ્પર્શે છે. ભલે આપણે એના અંતિમ કૃત્યને ક્યારે સ્વીકારી ન શકીએ, પણ એ કૃત્ય પાછળના કારણોની જટિલતાને સમજવા માટે આપણે મજબૂર થઈએ છીએ.
અને એ આપણને કેટલાક બહુ જ મૂળભૂત પ્રશ્નો પૂછે છે. સૌંદર્યની શક્તિ ખરેખર કેટલી છે? શું સંપૂર્ણતા ખતરનાક હોઈ શકે? અને માણસ પોતાની અંદરની ખાલીપો ભરવા માટે કેવા અત્યંતિક પગલાં ભરી શકે છે? તે આપણા પોતાના સૌંદર્ય પ્રત્યેના ખ્યાલો પર પણ સવાલ ઉઠાવે છે, નહીં?
હા, બરાબર. તે આપણને એ વિચારવા પ્રેરે છે કે શું આપણી પ્રશંસામાં પણ ક્યારેક વળગણનું, માલિકી ભાવનું તત્વ છુપાયેલું હોય છે. તે સૌંદર્ય વિશેની આપણી જે સરળ સકારાત્મક ધારણાઓ હોય છે તેને પડકારે છે. અને મને લાગે છે કે મિશિમાનું એકલતાનું જે ચિત્રણ છે તે આજે પણ ઘણા લોકોના અનુભવ સાથે ક્યાંક ને ક્યાંક જોડાય છે. પેલી અલગતાની લાગણી, સમાજ સાથે તાલમેલ ન બેસાડી શકવાની મથામણ, આ બધું આજે પણ એટલું જ વાસ્તવિક છે.
અને જે રીતે તે તોડફોડ કે સાંસ્કૃતિક વિનાશ જેવી ઘટનાઓને એક ઊંડો મનોવૈજ્ઞાનિક સંદર્ભ આપે છે એ પણ મહત્વનું છે. તે આપણને સરળ નૈતિક ચુકાદાઓથી પર જઈને માનવ મનની જટિલતાઓને સમજવાનો પ્રયાસ કરવા પ્રેરે છે.
ખરેખર. અને પેલો પરંપરા અને આધુનિકતાનો સંઘર્ષ ઓળખની શોધ, આ બધા મુદ્દાઓ આજે પણ એટલા જ પ્રસ્તુત છે, ખાસ કરીને એવા સમાજો માટે જે અત્યારે ઝડપી સાંસ્કૃતિક પરિવર્તનોમાંથી પસાર થઈ રહ્યા છે.
નિશંકપણે ધ ટેમ્પલ ઓફ ધ ગોલ્ડન પેવેલિયન એક એવી કૃતિ છે જે વાંચ્યા પછી લાંબા સમય સુધી આપણા વિચારોમાં ગુંજતી રહે છે, આપણને વિચારતા કરી મૂકે છે.
તો આજના આપણા સંવાદના અંતે કદાચ એમ કહી શકાય કે આ વાર્તા આપણને સંપૂર્ણ સૌંદર્યના મોહક પણ જોખમી આકર્ષણ અને હા, માનવ મનની અંધારી ગલીઓ વિશે પુનર્વિચાર કરવા પ્રેરે છે.
અને તે એ પણ દર્શાવે છે કે ઊંડી એકલતા અને અસ્તિત્વની અર્થહીનતાની ભાવના વ્યક્તિને કઈ હદે સ્વવિનાશ તરફ પણ ધકેલી શકે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.